એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી સફર કરવાના છીએ જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે. ઓડ્રે લોર્ડ કૃત સિસ્ટર આઉટસાઇડર. આ પુસ્તક એટલે નિબંધો અને ભાષણોનો સંગ્રહ છે જે આપણી ઓળખ, શક્તિ અને સામાજિક ન્યાય વિશેની સમજને એમ કહી શકાય કે હચમચાવી નાખે છે.
બિલકુલ. અને આ પુસ્તકની ખાસ વાત એ છે કે ભલે તે દાયકાઓ પહેલાં લખાયું હોય, પણ આજે વાંચો ને તોય એમ જ લાગે કે જાણે આપણા માટે અત્યારના સમય માટે જ લખાયું છે.
સાચી વાત છે.
ઓળખની રાજનીતિ, ભેદભાવ, કોણો અવાજ સંભળાય છે, કોણો દબાવી દેવાય છે, આ બધા મુદ્દાઓ ખબર છે આજે પણ એટલા જ અગત્યના છે. લોર્ડનું લખાણ જે હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો છે એમના માટે ખાલી અવાજ નથી બનતું, પણ એક રીતે જોઈએ તો એમને વિચારવાના હથિયાર પણ પૂરા પાડે છે.
લેખક વિશે થોડી વાત કરીએ તો ઓડ્રે લોર્ડ 1934 થી 1992 સુધી એ માત્ર લેખક નહોતા, કવિયત્રી, કાર્યકર્તા, માતા, યોદ્ધા, કેટલું બધું. એમણે પોતાનું વર્ણન કર્યું છે બ્લેક, લેઝબિયન, માતા, યોદ્ધા, કવિ. આટલું જ ઘણું કહી જાય છે નહીં? આટલી બધી ઓળખો એક જ વ્યક્તિમાં સમાયેલી.
અને આ જ એમની ખાસિયત છે, એ કોઈ એક ચોકઠામાં બંધ બેસે એવા નહોતા. એમનું જીવન જ જાણે અલગ અલગ ઓળખો અને અનુભવોનો સંગમ હતો. કેરેબિયન માતા પિતાના સંતાન તરીકેનો અનુભવ, પછી એક શ્વેત પુરુષ સાથે આંતરજાતીય સંબંધમાં હતા, બે બાળકોના માતા બન્યા, કેન્સર સામે લડ્યા, આ બધા જ અનુભવો એમના વિચારોમાં અને લખાણમાં બહુ ઊંડે સુધી ઉતરેલા છે.
એટલે જ કદાચ એ જે વાત કરે છે પેલી આંતરવિભાગીયતાની, મતલબ ઇન્ટરસેક્શનાલિટી, એ કદાચ એમના પોતાના જીવનમાંથી જ આવી હશે, ભલે એ સમયે એ શબ્દ બહુ પ્રચલિત નહોતો.
બરાબર. એમણે પોતાના અનુભવથી જોયું કે દમનના જે જુદા જુદા સ્વરૂપો છે, જેમ કે જાતિવાદ છે, લિંગભેદ છે, હોમોફોબિયા છે, આ બધું અલગ નથી, એકબીજા સાથે જોડાયેલું છે. ઉદાહરણ તરીકે, કોઈ અશ્વેત સ્ત્રી હોય તો એનો અનુભવ ખાલી અશ્વેત હોવાને કારણે કે ખાલી સ્ત્રી હોવાને કારણે નથી બનતો, પણ આ બંને ઓળખો જ્યારે ભેગી મળે અને એમાં પાછો વર્ગ કે જાતીયતા જેવા બીજા પાસાઓ ભળે ત્યારે એક જટિલ વાસ્તવિકતા બને છે. આ સમજાવવામાં લોર્ડ ખરેખર અગ્રણી હતા.
અને એમણે પોતે પણ અલગ અલગ સમુદાયોમાં, જેમ કે નારીવાદી, અશ્વેત, લેઝબિયન, ક્યારેક અંદરના અને ક્યારેક બહારના હોવાનો અનુભવ કર્યો હશે નહીં?
ચોક્કસ. અને એ અનુભવે જ એમના વિચારોને વધુ તીક્ષ્ણ બનાવ્યા. એમને ખબર હતી કે કેવું લાગે છે જ્યારે તમે કોઈ એક ગ્રુપમાં સંપૂર્ણપણે ફિટ નથી થતા.
તો આ પુસ્તક સિસ્ટર આઉટસાઇડર, એનું મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે આપણને?
મૂળ વાત એમ છે કે લોર્ડ કહે છે કે સમાજ શું કરે છે, આપણને આપણા તફાવતોના આધારે વહેંચી નાખે છે. જાતિ, લિંગ, જાતીયતા, વર્ગ, ઉંમર, શારીરિક ક્ષમતા, આ બધાના આધારે આપણને અલગ પાડે છે અને દબાવવાનો પ્રયત્ન કરે છે.
હા, એ તો છે.
પણ લોર્ડ કહે છે કે ખરી ક્રાંતિ ક્યારે થાય? જ્યારે આપણે આપણી આ પૂરેપૂરી જટિલ ઓળખને સ્વીકારીએ અને એને આપણી શક્તિનો સ્ત્રોત બનાવીએ, ટકી રહેવા માટે અને મુક્તિ મેળવવા માટે પોતાની જાતને જીવી છે તેવી સંપૂર્ણપણે સ્વીકારવી, એ પોતે જ એક રાજકીય કાર્ય છે.
વાહ. એટલે કે જે બાબતોને આપણી નબળાઈ ગણવામાં આવે છે, જેમ કે આપણા તફાવતો, એને જ આપણી તાકાત બનાવવાની વાત છે. આ તો બહુ પાવરફુલ વિચાર છે.
ચોક્કસ. પુસ્તકનો મુખ્ય હેતુ જે છે, હાશિયામાં ધકેલાયેલા લોકો, ખાસ કરીને અશ્વેત સ્ત્રીઓ, એમના અનુભવોને કેન્દ્રમાં લાવવા અને એમને પોતાના અસ્તિત્વ માટે, પોતાના સશક્તિકરણ માટે અને હા, સામાજિક પરિવર્તન લાવવા માટે વિચારો અને સાધનો આપવા. આ કોઈ સૂકી થિયરી નથી, પણ જીવેલા અનુભવોમાંથી નીચોવેલું જ્ઞાન છે.
અને પુસ્તકની આખી સફર પણ બહુ રસપ્રદ લાગે છે. જાણે વ્યક્તિના અંદરના રિશ્વથી શરૂ થાય કે ભાઈ કવિતા કેમ જરૂરી છે, ચૂપ રહેવું કેમ ખતરનાક છે, શૃંગારિક શક્તિનો અર્થ શું છે, અને પછી ત્યાંથી બહારની દુનિયા તરફ જાય છે, સામાજિક અને રાજકીય માળખાઓ સાથે ટકરાય છે.
હા, અને આ સફરમાં લોર્ડ ઘણા મહત્વના મુદ્દા ઉઠાવે છે, જેમ કે ભાષા અને કવિતામાં કેટલી તાકાત છે પરિવર્તન લાવવાની, મૌન કેવી રીતે દમન કરનારાઓને મદદ કરે છે અને એને તોડવું કેટલું જરૂરી છે. પછી પેલી વાત, શૃંગારિક અને ગુસ્સો, આ લાગણીઓને શક્તિના નવા સ્વરૂપ તરીકે કેવી રીતે જોઈ શકાય. એ સમયનો જે મુખ્ય પ્રવાહનો નારીવાદ હતો એની ટીકા પણ કરે છે, કારણ કે એ ઘણીવાર શ્વેત મધ્યમ વર્ગીય સ્ત્રીઓના અનુભવો પર જ કેન્દ્રિત હતો.
હા, એ મુદ્દો પણ મહત્વનો છે.
અને સૌથી અગત્યનું, આપણા જે મતભેદો છે, તફાવતો છે, એને સમસ્યા તરીકે જોવાને બદલે એનો રચનાત્મક ઉપયોગ કેવી રીતે કરવો સમુદાય બનાવવા માટે.
આ પુસ્તક તો 1976 થી 1984 દરમિયાન લખાયેલા 15 નિબંધો અને ભાષણોનો સંગ્રહ છે, એટલે બધા પર તો આપણે વિગતે વાત નહીં કરી શકીએ, પણ કેટલાક મુખ્ય વિચારોને સમજવાનો પ્રયાસ કરીએ. મને લાગે છે કે શક્તિ વિશેના એમના વિચારો, ખાસ કરીને શૃંગારિક અને ગુસ્સા વિશે, એ બહુ જ પ્રભાવશાળી છે.
બિલકુલ. યુઝર્સ ઓફ ધી ઇરોટિક, ધી ઇરોટિક એઝ પાવર. આ નિબંધમાં લોર્ડ શૃંગારિક શબ્દને બહુ વિશાળ અર્થ આપે છે. એ ખાલી જાતીયતા નથી, એમના મતે એ સ્ત્રીઓની અંદર રહેલી એક ઊંડી જીવન શક્તિ છે, એક સર્જનાત્મક ઊર્જા છે, સંતોષની ભાવના છે.
ઓકે.
આ એવી શક્તિ છે જે આપણને ઊંડાણપૂર્વક અનુભવવા પ્રેરે છે, જોડાવા પ્રેરે છે, કંઈક નવું બનાવવા પ્રેરે છે, પછી એ કવિતા હોય, સંબંધો હોય કે સામાજિક કાર્ય હોય. લોર્ડ કહે છે કે પિતૃસત્તાક સમાજે શું કર્યું, આ શક્તિને દબાવી દીધી અને એને ખાલી સેક્સ સુધી સીમિત કરી દીધી.
એટલે કે જીવનના દરેક પાસામાં જે એક ઊંડી અનુભૂતિ અને જોડાણની શક્તિ રહેલી છે, તેને ફરીથી જાગૃત કરવાની અને ઓળખવાની વાત છે.
હા, બરાબર. અને આ શક્તિ રાજકીય પણ છે. એવી જ રીતે યુઝિસ ઓફ એંગર, વિમેન રિસ્પોન્ડિંગ ટુ રેસિઝમમાં, એ ગુસ્સાને એક જરૂરી અને રચનાત્મક લાગણી તરીકે જુએ છે, ખાસ કરીને જ્યારે એ અન્યાય સામે હોય, જેમ કે જાતિવાદ.
ગુસ્સાને રચનાત્મક.
હા, એ કહે છે કે ગુસ્સો એ સંકેત છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. એને દબાવી દેવાથી સમસ્યા હલ નથી થતી, ઉલટાણું ગુસ્સાને નફરતમાં ફેરવવાને બદલે એનો ઉપયોગ સ્પષ્ટતા મેળવવા માટે કરવો જોઈએ, પરિવર્તન લાવવા માટેની ઊર્જા તરીકે કરવો જોઈએ.
આ તો ખરેખર અલગ જ વિચાર છે. આપણે તો સામાન્ય રીતે ગુસ્સાને નકારાત્મક જ ગણીએ છીએ, પણ અહીં એને પરિવર્તનના સાધન તરીકે જોવાની વાત છે. અને બીજો એક વિચાર જે મને ખૂબ જ શક્તિશાળી લાગ્યો અને કદાચ સૌથી વધુ પ્રખ્યાત પણ છે, એ છે ધ માસ્ટર્સ ટૂલ્સ વિલ નેવર ડિસમેન્ટલ ધ માસ્ટર્સ હાઉસ. માલિકના ઓજારો ક્યારેય માલિકના ઘરને તોડી શકશે નહીં. આનો શું અર્થ સમજવો?
આ ખરેખર એમનું બહુ જ મહત્વનું કથન છે. માલિકનું ઘર એટલે શું? તો કે દમનકારી સામાજિક માળખા, જાતિવાદ, પિતૃસત્તા, વર્ગભેદ વગેરે. અને માલિકના ઓજારો એટલે આ જ માળખા જે પદ્ધતિઓ અને મૂલ્યો વાપરે છે, એ જેમ કે સ્પર્ધા, પદાનુક્રમ એટલે કે હાયરાર્કી, ભેદભાવ અને તફાવતોને કાં તો અવગણવા અથવા દબાવી દેવા.
ઓકે.
લોર્ડની દલીલ એ છે કે તમે આ જ ઓજારો વાપરીને એ ઘરને તોડી ન શકો. એટલે કે જો કોઈ સામાજિક ચળવળ પોતે જ ભેદભાવપૂર્ણ હોય, જેમ કે એમણે એ સમયના શ્વેત નારીવાદની ટીકા કરી કે એણે અશ્વેત સ્ત્રીઓના અનુભવોને બાજુ પર રાખ્યા, તો એવી ચળવળ સાચું પરિવર્તન ન લાવી શકે.
એટલે કે જે સિસ્ટમ સામે લડવાનું છે તેના જ નિયમોથી, તેની જ રીતે લડીને તમે જીતી ન શકો, કંઈક નવું જ કરવું પડે.
બરાબર. સાચા પરિવર્તન માટે નવા મૂલ્યો જોઈએ, નવી પદ્ધતિઓ જોઈએ, નવા માળખા બનાવવા પડે. અને આ બધાનો આધાર શું? તો કે તફાવતોનો સ્વીકાર. એમના બીજા એક નિબંધ એજ, રેસ, ક્લાસ એન્ડ સેક્સ, વિમેન રીડિફાઇનિંગ ડિફરન્સમાં, લોર્ડ કહે છે કે સમાજ તફાવતોથી ડરે છે.
હા, એ તો દેખાય છે.
સમાજ શું કરે? કાં તો તફાવતોને અવગણે, ઇગ્નોર કરે, કાં તો એને પોતાના જેવો બનાવવા પ્રયત્ન કરે, અથવા તો એનો નાશ કરવા માંગે. પણ લોર્ડ કહે છે કે આ તફાવતો જ આપણી ખરી તાકાત છે, એ આવશ્યક ધ્રુવ્યતારો ભંડોળ છે જેનાથી સંવાદ અને સર્જનાત્મકતા જન્મે છે.
અને આ જ વાત કદાચ પેલા નિબંધ સાથે પણ જોડાય છે, પોએટ્રી ઇઝ નોટ અ લક્ઝરી, કે કવિતા જેવી વસ્તુઓ જેને આપણે વૈભવ કે શોખ ગણીએ છીએ તે ખરેખર જરૂરી છે.
ચોક્કસપણે. લોર્ડ માટે કવિતા એ ખાલી શબ્દોની રમત નથી, ખાસ કરીને હાંશિયામાં ધકેલાયેલી સ્ત્રીઓ માટે, કવિતા એ પોતાના અનુભવોને, પોતાની લાગણીઓને, પોતાના સત્યને આમ ભાષા આપવાનું સાધન છે. જે અનુભવોને નામ નથી મળ્યું તેને નામ આપવું આ પરિવર્તન તરફનું પહેલું પગલું છે. એ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે, વૈભવ નથી. આ જ રીતે ધ ટ્રાન્સફોર્મેશન ઓફ સાયલન્સ ઇન્ટુ લેંગ્વેજ એન્ડ એક્શનમાં એમણે બહુ જ સ્પષ્ટ કહ્યું છે કે મૌન આપણું રક્ષણ નથી કરતું, બોલવું જરૂરી છે, ભલે એ જોખમી લાગે, પણ ચૂપ રહેવા કરતાં તો વધારે જરૂરી છે. કારણ કે મૌન કોને મદદ કરે છે? દમન કરનારાઓને.
આ બધા વિચારો ખરેખર ખૂબ ગહન છે. જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં સમજવા હોય તો શું કહી શકાય? અને ખાસ કરીને આપણા માટે અહીં ભારતમાં આ વિચારો કેવી રીતે પ્રસ્તુત છે, શું લાગે છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે કે તફાવતોની શક્તિ તરીકે જોવા. લોર્ડની જે આંતરવિભાગીયતા એટલે કે ઇન્ટરસેક્શનાલિટીની સમજ છે, એ આપણને યાદ અપાવે છે કે ભારતમાં પણ લોકોના અનુભવો ખાલી એમની જ્ઞાતિ કે ધર્મ કે લિંગ કે વર્ગ પર આધારિત નથી, પણ આ બધાના જટિલ મિશ્રણથી બનેલા છે.
બરાબર.
આપણે ઘણીવાર આ તફાવતોને વિભાજનનું કારણ માની લઈએ છીએ, પણ લોર્ડ કહે છે કે આને સંવાદ અને સર્જનાત્મકતાના સ્ત્રોત તરીકે જુઓ. આપણા જેવા વૈવિધ્યસભર દેશ માટે આ બહુ જ મહત્વનો વિચાર છે.
સાચી વાત. બીજો કયો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે?
બીજો મુદ્દો છે મૌન તોડીને બોલવાનું મહત્વ. પેલું વાક્ય, તમારું મૌન તમારું રક્ષણ નહીં કરે, આ આપણને રોજબરોજના જીવનમાં પણ હિંમત આપે છે. જ્યાં પણ અન્યાય દેખાય ત્યાં બોલવું, ભલે એ ઘરમાં હોય, કામ કરવાની જગ્યાએ હોય કે સમાજમાં હોય. ચૂપ રહેવું એ એક રીતે અન્યાયને સ્વીકારી લેવા બરાબર છે.
અને પેલી શક્તિની વાત, શૃંગારિક અને ગુસ્સા વિશેની?
હા, એ ત્રીજો સંદેશ છે, શક્તિની પુનઃવ્યાખ્યા. શક્તિ એટલે ખાલી સત્તા કે નિયંત્રણ નહીં, પણ આપણી અંદર રહેલી ઊર્જા, આપણી લાગણીઓ, આપણી સર્જનાત્મકતા. લોર્ડ આપણને શીખવા છે કે ગુસ્સા જેવી લાગણી પણ જો એને યોગ્ય દિશા મળે તો પરિવર્તન માટેનું બળ બની શકે છે. આપણે આપણી આંતરિક શક્તિઓને ઓળખવાની અને એનો સકારાત્મક ઉપયોગ કરવાની જરૂર છે.
બરાબર. અને ચોથો મુદ્દો, જે મને લાગે છે કે ભારતમાં સામાજિક ચળવળો માટે પણ વિચારવા જેવો છે, શું આપણી લડાઈઓ ખરેખર બધાને સમાવે છે? આપણે લોર્ડની જેમ પૂછવું જોઈએ કે જે મુખ્ય પ્રવાહની ચળવળો છે એ શું બધા જ દબાયેલા સમુદાયોના અવાજને સરખું મહત્વ આપે છે, કે પછી એ પણ ક્યાંકને ક્યાંક માલિકના ઓજારો તો નથી વાપરી રહીને? સાચા અર્થમાં સમાવેશી એટલે કે ઇન્ક્લુસિવ બનવાની જરૂર છે.
હા, આ બધા મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે, એવી પંક્તિઓ છે જે મનમાં રહી જાય. ચાલો એવા કેટલાક યાદગાર વિચારો પર ફરી એક નજર કરીએ.
ચોક્કસ. મને સૌથી પહેલાં તો એ જ યાદ આવે છે, માલિકના ઓજારો ક્યારેય માલિકના ઘરને તોડી શકશે નહીં. એનો સીધો સાદો અર્થ એ જ કે જે દમનકારી સિસ્ટમ છે એના જ નિયમો કે પદ્ધતિઓ વાપરીને તમે એને હરાવી ન શકો. પરિવર્તન લાવવું હોય તો નવા મૌલિક રસ્તા શોધવા પડે.
બરાબર. અને બીજું, તમારું મૌન તમારું રક્ષણ નહીં કરે, એટલે કે ચૂપ રહેવામાં સલામતી નથી. ડર લાગે તો પણ અન્યાય સામે બોલવું એ ટકી રહેવા માટે જરૂરી છે.
ત્રીજું, કવિતા વૈભવ નથી, તે આપણા અસ્તિત્વની અનિવાર્ય જરૂરિયાત છે. આ આપણને યાદ અપાવે છે કે કલા, સાહિત્ય, લાગણીઓ આ બધું શોખની વસ્તુઓ નથી. જીવન માટે, ખાસ કરીને જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે, એમના માટે ટકી રહેવા અને પરિવર્તન લાવવા માટે આ બધું જરૂરી છે.
અને ચોથું, જે મને વ્યક્તિગત રીતે ખૂબ ગમ્યું, તફાવતને માત્ર સહન ન કરવું જોઈએ, પરંતુ તેને આવશ્યક ધ્રુવીયતાના ભંડોળ તરીકે જોવું જોઈએ, જેની વચ્ચે આપણી સર્જનાત્મકતા સંવાદની જેમ પ્રજ્વલિત થઈ શકે. મતલબ, કેટલો સુંદર વિચાર છે. વિવિધતા એ સમસ્યા નથી, પણ ઉકેલો અને નવા વિચારોનો ખજાનો છે, એને ઉજવવાની વાત છે.
તો આ બધા વિચારો તો બહુ સારા છે, પણ એને વ્યવહારમાં કેવી રીતે ઉતારવા? શું આ બધું ખાલી વાતો જ છે?
ના, મને લાગે છે કે આ વિચારો ખૂબ જ વ્યવહારુ છે. દાખલા તરીકે, વ્યક્તિગત સ્તરે આપણે શું કરી શકીએ? આપણે આપણી પોતાની બધી જ ઓળખોને, આપણી જાતિ, લિંગ, વર્ગ, જે કંઈ પણ હોય, શરમ કે ડર વગર સ્વીકારી શકીએ. આપણી જાતને અધૂરી નહીં પણ સંપૂર્ણ રીતે રજૂ કરી શકીએ.
હા, અને સમુદાયના સ્તરે પણ આપણે તફાવતોથી ડરવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરી શકીએ. જેમના અનુભવો આપણાથી જુદા છે એમને ખરેખર સાંભળીએ, ધ્યાનથી, મુશ્કેલ વાતચીતથી ભાગવાને બદલે એનો સામનો કરીએ. કોને ખબર, કદાચ એમાંથી જ કોઈ નવો રસ્તો નીકળે.
અને કાર્યસ્થળ વિશે શું કહી શકાય? ઓફિસોમાં આજકાલ ડાયવર્સિટી અને ઇન્ક્લુઝનની બહુ વાતો થાય છે.
ત્યાં લોર્ડના વિચારો બહુ જ કામના છે. ખાલી દેખાવ ખાતર અલગ અલગ પૃષ્ઠભૂમિના લોકોને નોકરી પર રાખી લેવાથી, જેને ટોકનિઝમ કહેવાય, એનાથી કંઈ નહીં વળે.
હા, એ તો છે.
અસલી સવાલ એ છે કે શું સંસ્થાનું માળખું, એની સંસ્કૃતિ, એ ખરેખર બધાને સમાન તક અને સન્માન આપે છે? શું એ માલિકના ઓજારો વાપરી રહ્યું છે કે પછી ખરેખર બધાને સમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે? આપણે સિસ્ટમને જ બદલવાની વાત કરવી પડશે, ખાલી ઉપર છલ્લું નહીં.
અને પેલી લાગણીઓની વાત, ગુસ્સો વગેરે, એનો વ્યવહારો ઉપયોગ શું રોજબરોજમાં?
જ્યારે આપણને અન્યાય જોઈને ગુસ્સો આવે, ત્યારે એને દબાવી દેવાને બદલે આપણે પૂછી શકીએ, આ ગુસ્સો મને શું કહેવા માંગે છે? કઈ બાબત ખોટી છે જેને સુધારવાની જરૂર છે? આ રીતે ગુસ્સો પણ પરિવર્તન માટે એક દિશાસૂચન અને ઊર્જા પૂરી પાડી શકે છે. એને નકારાત્મક લેબલ મારી દેવાની જરૂર નથી.
આખી ચર્ચા પરથી મારા મનમાં એક વાત બહુ સ્પષ્ટ થઈ રહી છે કે પોતાની જાતને સ્વીકારવી, પોતાના સત્ય માટે બોલવું અને બીજાના તફાવતોનું સન્માન કરવું, આ બધું એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. અને આ જે વ્યક્તિગત કાર્યો લાગે છે, એ જ ખરેખર રાજકીય અને સામાજિક પરિવર્તનનો પાયો બની શકે છે.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટી શીખ એ છે કે લોર્ડ આપણને એક પડકાર ફેંકે છે. એ આપણને કહે છે કે આપણે આપણી આરામદાયક સ્થિતિમાંથી બહાર આવીએ. જે સિસ્ટમ આપણને કદાચ સુરક્ષિત લાગે છે, એ જ કદાચ આપણને બાંધી રહી છે. તફાવતોને અપનાવીને, મૌન તોડીને અને જૂના કાટ ખાઈ ગયેલા ઓજારો ફેંકી દઈને જ આપણે વધુ ન્યાયી અને મુક્ત સમાજ બનાવી શકીશું. એમનું કાર્ય આપણને સતત પૂછતું રહે છે, શું આપણે આ પડકાર ઝીલવા માટે તૈયાર છીએ?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.